अवधूत चिंतन श्री गुरुदेव देवदत्त।
ब्रह्म रसास्वाद्य पर्यो नर्यो ग्रंथ साध्यंत मद्वाक्य विश्वास जो जोशे परचो संत। ग्रंथना आरंभनी अंदर श्री अवधूत कही चीजें छे કે આખો એ ગ્રંથ બ્રહ્મરસથી ભરપૂર છે। આ બ્રહ્મરસનો પ્રયોગ, એ શબ્દનો પ્રયોગ બહુ સુંદર છે। મન ભાવન છે, હૃદયને ગમે એવો છે, અને એનાથી એક પ્રેરણા મળે કે પોતાનું નિજ જીવન રોજના વ્યવહારમાં આ બ્રહ્મરસ, આ બ્રહ્મ ભાવ, આ દેવ ભાવ ને આપણા જીવનને દેવ ભાવથી બ્રહ્મરસથી ભરી દે અને નિર્ગ્રંથ થઈ જવું, આ અવધૂતનો સંદેશો છે કે રસનો પ્યાલો આપી દીધો અને પછી તમે નિર્ગ્રંથ થઈ જાઓ, એ એમનો એક ટૂંકો સંદેશ। ગઈકાલ એટલે કડવો વધારે અને મીઠો ઓછો, કાલા ખટ્ટા એ બધા શરબતો બહુ પીતા। ગઈકાલ ગઈ ગુજરી ગઈ, ગઈકાલ માંથી એક જ કામ કરવા જેવું કે ગઈકાલના અનુભવના પાથામાંથી આપણે આજને કેમ સુધારવી એ વિચાર કરવા, નવી વાત નવો વિચાર। બ્રહ્મરસનો પ્યાલો લઈને એને રસાસ્વાદ કરવો અને જીવન સુધારના માર્ગે પડી જવું, ગ્રંથ નિર્ગ્રંથ વિચાર કરતા પહેલા ગ્રંથ શું છે? ગ્રંથ એટલે ગાંઠ, બંધન। આપણું જીવન એક બંધન છે, ગાંઠોથી ભરેલું છે, એમાં ગાંઠો વાળી આવ્યા જ કરે। પૂર્વગ્રહો, ઈગો, દેહાહંકાર, આ બધા જે ગ્રહો છે, માણસ રૂપી રાહુ અને માણસ રૂપી કેતુઓ, એ જેટલા નડે છે એટલા ઉપરના આકાશમાં મંગળસૂત્ર નડતા નથી। સ્વામી વિવેકાનંદે એક વાત કરેલી કે આ ઉપરના બધા આકાશના ગ્રહોથી કંઈ ગભરાવાની જરૂર નથી, તમે તમારું પ્રારબ્ધ તમે ઘડી શકો એમ તમારીમાં તાકાત છે। એક ગ્રહો અને કોઈ પણ ગ્રહો, પૂર્વગ્રહ પોતાને તમે કાચા ને કાચા ખાઈ શકો એવી તમારામાં તાકાત ઈશ્વરે દરેકને આપેલી છે। એટલે એ પ્રેરણા લઈને આપણે નિર્ગ્રંથ ગ્રંથિઓથી મુક્ત જીવન જીવવાનો પ્રયત્ન કરવો, એ આમાંથી એક સંદેશો અને એક પ્રયોગ ખાસ કરવા જેવો। રોજ સવારના પહોરમાં એક 10 મિનિટ ફાળવવી, સવારે ભગવાન પાસે શાંતિથી બેસી જવું, 1 મિનિટ મૌન રાખીને બાકીની 2 કે 3 મિનિટમાં ગુરુ લીલામૃત અથવા કોઈ પણ ધર્મ પુસ્તકમાંથી એક દસ લીટી વાંચવી અને વાંચ્યા પછી શાંત બેસીને એના ઉપર એકાંતમાં વિચાર કરવો. એક જ વિચાર કે હું અને પરમાત્મા સિવાય અહીંયા કોઈ નથી. એક 10 મિનિટ ફાળવવાની જરૂર છે પોતાની જાત માટે, અને આ પોતાની જાતનો જે મહા એક સાહેબ છે બોસ, એ પોતાના બોસની સાથે એક કેમ કેબિનમાં બોલાવે છે. જ્યારે બોસની સાથે આપણે બેસીએ છીએ, જે કહે તે સાંભળીએ છીએ, અહીંયા તમારે બોસને કહેવાનું છે. આટલું કરવાથી દિવસ આખો અમીરસ ભર્યો જશે. શુભ સુકન થઈ ગયા, બસ આજ સુધરી ગઈ, આવતીકાલ એમ કરીને સોનાનો સૂરજ ઉગતો થઈ જશે. એ સોનાના સૂરજની કલ્પના લઈને આ ગ્રંથનો આ ભૂમિકા લઈને આપણે આ ગ્રંથમાં શું કહ્યું છે એ આપણે દર્શન કરવા પ્રયત્ન કરીએ.
આટલી ભૂમિકા પછી શ્રી ગુરુ લીલામૃતના પ્રથમ અધ્યાય વિશે થોડોક વિચાર કરીએ. પ્રથમ સમર્યા ગણપતિ. બાપજી ગણપતિને કહે છે કે તમારા 4 હાથ છે, ચારે હાથથી દાન ચતુર્ધા મુક્તિ એટલે કે 4 જાતની મુક્તિ આપો. ચાલુક્ય મુક્તિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. હવે એક ચાલુક્ય મુક્તિ એટલે સ્વર્ગમાં એટલે કે સુખનગરીમાં પ્રવેશ મળે. સામાન્યની જેમ સુખનો કોટા પૂરો થાય એટલે પાછા ધરતી પર જેસે તે પાછું કડવા અને મીઠા. બે સામીપ્ય એટલે દેવની નજીક સેવા મળે, રહેવાનું ખાવાનું મળે. ત્રણ સારૂપ્ય એટલે સારો હોદ્દો, ખુરશી, સત્તા મળે. ચાર સાયુજ્ય એટલે દેવ અને ભક્ત ભેગા થઈ જાય, જીવ અને શિવ એકાકાર થાય, પ્રભુના શરીર સાથે ચપોચપ ફીટો ફીટ એક જ સ્વરૂપ બને. બહુ જૂનું પિક્ચર ભરત મિલાપ, બહુ જૂનું. એમાં ભરત અને રામ એકબીજાને મળવા દોટ મૂકે છે અને ભેટે છે, ત્યારે કોણ રામ અને કોણ ભરત એ ખબર જ ના પડે. આ સાયુજ્ય મુક્તિ. બાપજી પછી શારદાની સ્તુતિ કરે છે. સહમૃગના સ ને બદલે આપણે સા અક્ષર મૂકીએ તો શારદા થાય, એટલે કે બાપજી સરસ્વતી પાસે સાર વસ્તુનું દાન એટલે કે સારું કે ખોટું તે સમજવાની શક્તિ આપો. પછી શારદાને કહે છે, માં તમે જ ગુરુ છો અને તમે જ દ્રષ્ટ દિગંબ દત્ત છો. ગ્રંથમાં પ્રાર્થનાનો ક્રમ આમ ફટાફટ પતાવે છે. ગુરુ લીલામૃત ગ્રંથનો અધિષ્ઠાતા દેવતા દત્ત દિગંબર છે. બ્રહ્માંડની દિશાઓનું ઓઢણું ઓઢનાર તથા ઓઢતા બાકી રહ્યો તે જ સગુણ નિર્ગુણ પૂર્ણ પરબ્રહ્મ છે. પરમાત્માની અવતાર લીલાની એક વ્યવસ્થા છે. એ મેનેજમેન્ટ પરમાત્માનો જ્ઞાન અવતાર એટલે જ ભગવાન દત્તાત્રેય અવધૂત. કલિકાલમાં જ્ઞાનનું દાન કરીને સૌનો ઉદ્ધાર કરનાર કલિતારક દત્તાત્રેય એ સનાતન અવતાર છે. શ્રી બાપજી એક મહાકવિ તરીકે સૌને વંદના કરે છે. દત્ત પાદુકા, રામકૃષ્ણાદિ અવતાર, વાલ્મીકિ, વ્યાસ પરાશર તથા માતા રખુમામાઈ તથા વિઠ્ઠલતાત તથા સર્વ સંતોને નમન કરે છે. ગ્રંથ પઢનાર, શ્રવણ કરનાર સૌનું નમ્રતાપૂર્વક અભિવાદન કરે છે. જાણે બાળક સી નિર્દોષતા કહે છે, ભજ ઉઠું બોલું છું એ બધું સ્વીકારશો. પ્રભુ જેમ વગાડે તેમાં મુખ તંબુર વાગે છે, લખાવે તેમ લખું છું, જસ અબજસ પ્રભુને માથે રાખું છું. મતિ વગરનો કાવ્ય શાસ્ત્ર રચના પાટવની ખબર નથી, ગુજરાતી ભાષા જાણતો નથી. આમ વ્યવસ્થિત વિવેક વિધિપૂર્વક બાપજી નિવેદન કરે છે. શ્રી બાપજી આમ તો જ્ઞાનનો ભંડાર છે, કાવ્યાલંકાર બધામાં પારંગત છે. અચ્છા અચ્છા ગુજરાતી સાક્ષરોને પણ આ બીજા એવા એ સવાયા ગુજરાતી છે, છતાંય નવ જાણું ગુર્જર ગિરા એમ કેમ કહે છે, એનું શું રહસ્ય?
ઝઘડિયા પાસે એક મોઢી કરીને ગામ નર્મદા કિનારે, એમાં એક આંબાવાડીઓ છે. એ આંબાવાડિયામાં બાપજીનો એક મહિનો મુકામ હતો. પોતે આરામ માટે અને વિશ્રાંતિ માટે ત્યાં રહ્યા હતા. પણ સૂર્ય ઉગ્યો હોય ને તો એના કિરણો બધે પહોંચે, એટલે કિરણો દ્વારા આ બધા લોકો પાછા એમની પાસે આવી જાય. અને છતાંય એમની અંકુશ એવો કે બહુ જ ઓછા માણસ એમની પાસે આવે. અને જ્યારે આવે, કંઈક સવાલો પૂછે, પ્રશ્ન પૂછે. એક પારસી આવ્યા. પારસી એમને કહે છે કે મારા પિતાશ્રીનો ધંધો બહુ ધૂમધુખાર ચાલે છે, પરંતુ મારા પિતાશ્રી બધું કાર્યભાર બધો એમના હસ્તક રાખે છે, એમના કંટ્રોલમાં રાખે છે. મારે એમની પાસે 100 રૂપિયા વાપરવા હોય તો મારે એમની પરવાનગી લેવી પડે, આવું એ મારી પર અંકુશ રાખે છે. એ બાપજી એમને કહે કે તમારા ઉપરથી એમ જણાય છે કે તમે 19-20 વર્ષથી ઉપર છો, એટલે તમે નવયુવાન છો, પાકી ઉંમર છે. અને અમારા સંસ્કૃતમાં એક કહેવાય છે, 16 વર્ષાયામ પુત્રમ મિત્રમ સમમ આચરેતે. આમ તમારા પિતાશ્રીએ તમને મિત્ર ગણીને, તમારી સાથે વ્યવહાર કરીને તમને આવી રીતે તમને જે જાતની છૂટ, જે વ્યાજની છૂટ આપવી જોઈએ તે આપવી જોઈએ. એમણે એક ગર્ભિત રીતે ઈશારો કર્યો કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, એ પોતે શબ્દ નહોતા બોલ્યા, પણ કાયદાની દ્રષ્ટિએ પણ 18 વર્ષના થયા પછી તમે સ્વતંત્ર છો, સ્વચ્છંદ નહીં, તમે સ્વતંત્ર છો. એટલે તમને તમારા પિતાશ્રી જરૂરી એવું એક મદદ કરવી જોઈએ અને છૂટ આપવી જોઈએ. બીજી વાત, એક વૃદ્ધ મહિલા, એ આવીને બધું પ્રશ્ન પૂછે અને બાપજી બધી વાતો કરે. એમાં જ્ઞાનની ખૂબ વાતો આવે, ખૂબ જ્ઞાનની વાતો આવે. અને એમાં એમણે એ જ્ઞાનની વાતોથી બાપજી એક વાક્ય બોલી ગયા કે આ હું જે બધું જ્ઞાનની વાત કરું છું, હું મોટો જ્ઞાનનો ભંડાર છું એવું નથી. આ કોણ બોલે છે, કોણ બોલાવે છે અને કોને કહું છું એ મને કંઈ સમજ પડતી નથી. એટલે એમનામાં એક જે રહસ્ય એવું હતું કે એ પોતે જ્ઞાનનો ભંડાર છે, એ પણ સાચી વાત છે, અને જ્ઞાન નથી રાખતા પોતાની પાસે એ પણ સાચી વાત છે. એ બે સાચી વાતને એક ત્રીજી વસ્તુ જે સાચી વાત છે તે એ છે કે કોઈ પણ એમને પ્રણામ કરે, ફળ ફૂલ એમની આગળ મૂકે, એ ત્યારે તે જ મિનિટે, તે જ પળે, તે જ સેકન્ડે એ વસ્તુ પરમાત્માના ખાતામાં નાખી દે. જ્યારે પરમાત્માના ખાતામાં નાખી દે ત્યારે એમની કશું માલિકી રહી. એક પણ વિચાર, એક પણ વાત, એક પણ જ્ઞાનની વાતો, કોઈ પણ તત્વજ્ઞાન, ફિલોસોફી, વેદાંત, કંઈ પણ એવી એમની પાસે રહ્યું, એમને જ્યારે બોલવું હોય ત્યારે એ ઉપરવાળો બોલે, એમને ચાલવું હોય ત્યારે ઉપરવાળો ચાલે, એમને હરવું ફરવું હોય ત્યારે ઉપરવાળો હલાવે. એમ જેમ હલાવે તેમ હાલું છું એમ કે છે, લખાવે છે તેમ રાખું, ભાગ્યું તૂટું બોલું છું. પણ એ બધું સીધું અવળવાનું સીવડું સીધું કરનાર એ છે. એના આખું એ મારું જીવન સમર્પણ છે ઈશ્વરાર્પણ બુદ્ધિથી, ના હમ કરતા, એ કર્તૃત્વ ભાવથી એ થઈને, રહિત થઈને એ કામ કરે છે. એ જે ભગવદ્ ગીતામાં કહ્યું છે એ એમને અક્ષરશ એ એમના ચરિતાર્થમાં, એમના જીવનમાં છે. એ આ એમના નિરાભિમાનનું આ એક રહસ્ય છે. હું મૂરખ ના દાન સંતો એ બધું આપણે બધું ગાઈએ જ છીએ, પણ એનું રહસ્ય આ છે કે એ અર્પણ કરી દીધું એ પછી એ પોતે ખાલી ખમ. પૂજ્ય એટલે મરાઠીમાં મીંડું, અને શ્રી એટલે ભંડાર, મીંડાનો ભંડાર એટલે હું ખાલી ખમ, હું તમને મારી પાછળ ખોટા પડી ગયા છે. એટલે એ આમનો આ એક નિરાભિમાનો રહસ્ય. આગળ શ્રી અવધૂત એમને જે વિવેક બુદ્ધિ અને વિવેક જે ગ્રંથને માટે રચના માટેની જે કંઈ એમને એક વિવેક વાપરે છે તે એ છે, દેહ ભાવે દાસહં જીવ ભાવે તદંશ. ગ્રંથનો એક કરતા આરંભ કરતા પહેલા આ જે દેવતાઓની સ્તુતિ કરે છે એમાં કહે છે કે દેહ ભાવે દાસ હું, જીવ ભાવે તદ અંશ, આત્મ ભાવે તુજ હું, ભયો વૈતનો ભ્રંશ. દેહ ભાવે હું તમારો દાસ, જીવ ભાવે તમારો અંશ, અને આત્મભાવ આવ્યો એટલે આપણે સાયુજ્ય, આપણે બંને ભેગા સાયુજ્ય, આપણે બંને એની અંદર એક જ છીએ એમ આત્મભાવે તું જ હું, થયો દ્વૈતનો ભ્રંશ, હું અને તુની કોઈ કોઠડી નથી. એ ભાવ છે, અને એવો જ ભાવ હનુમાનજી રામને એ ભાવનો એક શ્લોક વાલ્મીકિ રામાયણમાં એનો શ્લોક છે, એ જ દાસોહમ, એ જ આખો શ્લોક છે. એ શ્લોકનો આ જે ભાવાર્થ છે એ આજે આપણે આપણા એ શ્લોક આપણા ગુજરાતીમાં આપણે જાણીએ એ માટે બાપજીએ ઉતાર્યો. આગળ વાત, ગ્રંથની રચનામાં ગ્રંથ રચનાર પોતે પોતાનું ઓળખાણ આપે, ઇન્ટ્રોડક્શન, બાયોડેટા, સ્વ પરિચય. આમ તો કહે છે કે ઋષિનું કુળ, એ ઋષિ પોતાનું કુળ ના બતાવે, નદીનું મૂળ ને ઋષિનું કુળ. અહીં બાપજીનું પૂર્વ વૃત્તાંત પણ ઓપન, એટલે પોતાનું કુળ બતાવી દે છે. અહીંયા તો પોતે કે પાંડુરંગ નામ છે, વળામે અટક છે, કહાડે મહારાષ્ટ્રની કહાડે પિતા જ્ઞાતિ છે બ્રાહ્મણની, અને એમાં અત્રિગોત્રોત્પન્ન હોમ, હું અત્રિગોત્રમાં મારો જન્મ છે, ઋગ્વેદ મારો વેદ છે, અને હું ઋગ્વેદી બ્રાહ્મણ, અને બાકીનું જે બધું જે કુળ છે ઋગ્વેદનું કુળ એ આખો વ્યવસ્થિત રીતે એમાં બતાવે છે. એ બાપજીનો પોતાનો બાયોડેટા આ રીતે ગ્રંથની અંદર આપી દે છે. આગળ વાત, કે હું જે કુળમાં જન્મ્યો છું એ અત્રિગોત્ર, એ અત્રિગોત્ર પણ મારું અત્રિગોત્ર, એમ હું મારા ગુરુનું કુળ છે એમાં હું મારો જન્મ થયો છે, એટલે હું અત્યંત ભાગ્યશાળી છું. હવે ગુરુ અને શિષ્યની વાત કરીએ, કે ગુરુ, બાપજી પોતાના ગુરુની જે વાત કરે છે વાસુદેવાનંદ સરસ્વતી, એ એમના માનસ ગુરુ છે. એક જ દર્શન, સર્વત્ર દર્શન, ગુરુનું એક જ દર્શન એમને થયું છે, અને પછી એ છબી એમના માનસ પટ પર કંડરાઈ ગઈ, અને પછીથી સતત એ દર્શન સાથે વાતો કરે, એ દર્શન પાસેથી માર્ગદર્શન માગે, અને ગુરુ મહારાજ પણ એમને સ્વીકારી લીધેલા, એમને કહ્યું કે આ એ આમચા મુર્ગા હે, એમને સ્વીકારી લીધા, આમ કન્ફર્મ કર્યું. આમાં માનસ ગુરુ હોય છે, પણ માનસ ગુરુ શિષ્યને કન્ફર્મ ના કરે એ જુદી વાત છે, પણ અહીં ગુરુ મહારાજ પણ એમને કન્ફર્મ કરી દે કે આમચા મુર્ગા હે. એટલે ગુરુ ને શિષ્ય એ બંને નું કન્ફર્મ થયું છે, એટલે એમને સતત એમને ઠેઠ સુધી એમને સતત સંપર્ક એમને મળે. એ ત્યાં એમના સ્વતંત્ર સંગ્રામમાં હતા, બધે હતા, છતાં પણ આ સતત ગુરુ મહારાજ એમની સાથે રહેતો અને એ ગુરુએ એમને સ્વપ્નમાં કહ્યું કે તું એક દત્તલીલા ગુરુની લીલાનો એક ગ્રંથ ની રચના કર અને એનું અન્વર્થક નામ એવું શ્રી ગુલામૃત આપો. અને એ હમણે એક ઘડો સ્વપ્નની અંદર એક ઘડો આપ્યો એ આપણે જોઈએ. ગુરુ મહારાજે એમને કહ્યું કે આ તું ઘડો દે, ચરિત્ર નો અમૃત નો ઘડો છે, આ ઘટો ઘડો છે તે અમૃત નો છે, અમૃત કુંભ.
ચરિતામૃત ઘટ લે સુખે કરી પાન પીવાન, ચરિતામૃત ઘટ લે સુખે કરી પાન પીવાન, ઘટલે સુખે કરી હોય તુષાતુર એહને મોત પાડશે.
એવો એ અમૃત નો ઘડો આપ્યો કે જો તરસ્યો હશે તે જો પીશે તો એને મોત પણ એને જોઈને ભાગી જશે, એક વખત પાછો જશે, મૃત્યુ યમરાજ પાછો જશે, મોત પાડશે રાળ.
દૈન્ય રહેશે ન કદી જામ જ કર્મ, એમ કહી મું ક્યો શિરે વરદ સ્વપ્ન માં ચરિતામૃત ઘડલે. દત્તરે સુયાનંદન દત્તરે, અનસુયાનંદન દત્તરે, દત્ત દિગંબર દત્તરે, દત્ત દિગંબર અવધૂત શાંતિ પ્રધાતા I'm